જ્ઞાન વાહિની વિરામ બે થી આગળ એકવાર વાર્તાલાપની વચ્ચે વશિષ્ઠએ રામને આ પ્રમાણે કહ્યું, સાંભળ ઓ રામ, પરાક્રમી જીવ એ તો આખલો છે જે સંસારરૂપી જંગલમાં મોહના વિશાળ ફેલાયેલા વૃક્ષની છાયામાં અઢેલી અને બેઠેલો છે। તે ઈચ્છાઓના દોરડાથી બંધાયેલો છે અને તેથી તે અશાંતિ, ચિંતા અને રોગના ચાચળ અને કીડાઓના ચેપથી ઘેરાયેલો અને પીડાય છે। ઇન્દ્રિયોની તૃષાને છીપાવવા માટે એ અધર્મના કીચડમાં આળોટે, એમજ અજ્ઞાનની અંધારી રાતમાં તરફડિયા મારે છે। પછી કેટલાક સાધુ માણસો જેવો ડાહ્યા એટલે કે જ્ઞાની છે, તેવો તેને જંગલના અંધારા સ્થળમાંથી છોડાવી અને બહાર લાવે છે। વિવેક અને શોધના વિચાર દ્વારા વ્યક્તિ વિજ્ઞાન મેળવે છે અને વિજ્ઞાન દ્વારા વ્યક્તિ સત્યને ગ્રહણ કરી શકે, આત્મસાક્ષાત્કાર કરી શકે અને આત્માને જાણી શકે છે। બધી જિંદગીનું આ અંતિમ લક્ષ્ય છે। ભૂત, વર્તમાન અને ભવિષ્યની પારની આ અવસ્થા છે। એક મુદ્દાની સ્પષ્ટ રીતે નોંધ કરી યાદ રાખવાની હંમેશ જરૂર છે કે ઇન્દ્રિયોની લાલસાના સંતોષ માટે માત્ર બાહ્ય પ્રવૃત્તિઓને છોડી દેવાનું પૂરતું નથી। અંદરની તૃષ્ણા મૂળથી ઉખેડી નાખવાની છે। તૃષ્ણા શબ્દમાં આ બંનેનો સમાવેશ છે। અંદરની પ્રેરણા અને બાહ્ય વ્યવહાર, જ્યારે અંદરની પ્રેરણાઓ અટકી જાય છે તે મુક્ત તૃષ્ણા કહેવાય છે। આત્માનું જ્ઞાન અને આત્મમાં શ્રદ્ધા માત્ર આ જ અપ્રસ્તુત તૃષ્ણાનો નાશ કરી શકે છે। જ્યારે જ્ઞાની એમ જાહેર કરે છે કે હું બ્રહ્મ છું, ત્યારે તેના અનુભવની સચ્ચાઈના આધારે સત્ય બોલે છે। જ્યારે સ્થૂળ અને સૂક્ષ્મ બંનેની ઉપર થઈ જાય, જ્યારે મન, બુદ્ધિ અને પ્રાણ શુદ્ધ થઈ ઊંચા ભાવને પહોંચે છે, એટલે એમ કહેવાનું કે વિચારો, લાગણીઓ, વાસનાઓ અને સંસ્કારોથી આત્મા હવે બંધનમાં નથી। બાકી રહે છે માત્ર સત અસ્તિત્વ, શુદ્ધ અને પવિત્ર પરબ્રહ્મ। ત્યાર પછીથી જ્ઞાનીને સર્વવ્યાપી, સર્વશક્તિમાન સાથે એકતાનો અનુભવ થાય છે। જ્યારે અભણ, દીક્ષાના મંડાણ કર્યા વિનાની, જેણે પોતાની જાતને સાધનાની શરૂઆતના પહેલા પગરણ પણ શીખવ્યા નથી, એ વ્યક્તિ તેના સ્થૂળ શરીર સાથે એકરૂપતા અનુભવે છે। સચ્ચિદ આનંદ અભિવ્યક્તિ નિત્યતા સૂચવે છે। નિરાકાર એટલે આકાર અથવા રૂપ વિનાનો, સર્વવ્યાપી અને સર્વને સમાવનાર તે તેને આપણે કયો આકાર આપી શકીએ? પર અથવા પરમ એટલે શ્રેષ્ઠ કોટીનું, અતીત, ઉચ્ચ, બધા કરતા વધુ મહાન છે। પરબ્રહ્મ સૂચવે છે કે તે બધી વસ્તુની પાછળ અને બધાની પેલી પારનું છે। ત્રિલોકમાં જે કોઈ પણ વસ્તુઓ છે તે બધાથી શ્રેષ્ઠ કોટીનું છે। તે અદ્વૈત, અનુપમ, શાશ્વત અને અનંત છે। બે એટલે ભેદ, કુસંપ અને અનિવાર્ય વિસંવાદિતા છે। બ્રહ્મ સર્વવ્યાપી છે, તેથી તે એક અને માત્ર એક છે। તે અવિભાજ્ય અને અવિનાશી છે। આને સમજવું તે જ્ઞાન, પરમ વિજ્ઞાન, ઉચ્ચતમ જ્ઞાન છે। બૃહ ધાતુમાંથી મૂળ શબ્દ બ્રહ્મ શબ્દની વ્યુત્પત્તિ છે। તેનો અર્થ વિસ્તાર, વૃદ્ધિ, ફેલાવવું વગેરે। બૃહદ એટલે મોટું, ફેલાયેલું, સ્થૂળ, ઊંચું વગેરે। પુરુષનો ધાતુ પ્રી એટલે ભરવું, પૂર્ણ કરવું। પૂરનો અર્થ શહેર, વસનારાઓથી ભરેલું શરીર। અલંકારિક રીતે બોલતા એમ કહેવાય કે તે જે પૂર્ણ કરે અથવા અંદર રહેલો છે અથવા જે તેને ભરે છે તે પુરુષ છે। આત્મા શબ્દનો મૂળ ધાતુ આપ છે, જેનો અર્થ પ્રાપ્ત કરવું, મેળવવું, જીતવું વગેરે। જે આત્માને જાણે છે તે બધું જ્ઞાન પ્રાપ્ત કરી શકે। દરેક વસ્તુ તેણે મેળવી છે, તેણે બધી વસ્તુનું જ્ઞાન મેળવ્યું છે, કારણ આત્મા સર્વવ્યાપી છે। તે સચ્ચિદ આનંદમાં સ્થિર થયો છે, એટલે કે બ્રહ્મ સ્વરૂપમાં સાતાનો, સમતાનો એ સાર સત છે, જ્ઞાનનો સાર ચિત્ત છે। આ બે અને આનંદ એમ બધા મળીને બ્રહ્મ સ્વરૂપ બનાવે છે અથવા બ્રહ્મનું સ્વરૂપ છે। તૈતરીય ઉપનિષદમાં એમ કહ્યું છે, આનંદ દ્વારા આ બધાનો જન્મ થયો છે। આનંદ દ્વારા આ બધા જીવે છે અને આનંદ એકલામાં જ આ બધાનો લય થાય છે. આનંદમાં આ બધા રહેલા છે. બ્રહ્મની સ્થિતિ એવી જ અંતરાત્માની સ્થિતિ પણ છે અને સમાન ગુણો પણ ધરાવે છે. તે પણ આનંદમાંથી જન્મેલો, આનંદથી પૂર્ણ અને આનંદમાં લય છે. જેટલું જ્ઞાન વધારે તેટલો આનંદનો અનુભવ વધારે. જ્ઞાનીનો આનંદ એના જમણા હાથ જેવો છે. બધા આકસ્મિક પ્રસંગોમાં મદદરૂપ અને હંમેશ રાજી ખુશીથી તૈયાર અને સંકટમાં મદદ કરવા આવી શકે છે. ભૂમાનો અર્થ અમર્યાદિત. છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે આનંદ ફક્ત ભૂમા શાશ્વત બ્રહ્મમાં રહેલો છે. જ્ઞાનીઓએ તેમના બ્રહ્મના અનુભવને વર્ણવા જે બીજો શબ્દ વાપર્યો તે છે જ્યોતિ સ્વરૂપ. એનો અર્થ જેનો સ્વભાવ તે જ મહાનતા અથવા દેદીપ્યમાન, તે પોતે જ પ્રકાશ છે. 10 કોટી સૂર્ય પ્રકાશ પણ પરમાત્માના પ્રકાશ સમાન આવી ન શકે. શાંતિ સ્વરૂપ શબ્દ એવું સૂચવે છે કે તે પોતે જ શાંતિ છે. શ્રુતિ વાક્યોમાં અયમ આત્મા શાંત, આમાં ખુલ્લે ખુલ્લું કહ્યું છે કે પરમાત્મા પ્રશાંતિ પોતે જ છે. આ કારણને લીધે પરમાત્માને વર્ણવવામાં આવ્યા છે. આ રીતે નિત્ય શુદ્ધ, નિત્ય બુદ્ધ, નિત્ય મુક્ત, નિત્ય પ્રકાશિત, નિત્ય તૃપ્ત, નિત્ય ચેતન વગેરે તે પોતે જાતે જ જ્ઞાન છે અને તેથી બધા ઉપદેશોની મૂર્તિ છે. કોઈ પણ વસ્તુ સાથે બંધાયેલો નથી, તેથી તે કાયમ મુક્ત છે. જ્યારે બ્રહ્મનો અનુભવ લેવાય છે તે ક્ષણથી જ બધી ભૂખ અટકી જાય છે, બધી ઈચ્છાઓ અંત આવી જાય છે, તેથી તે તૃપ્તિ આપે છે. બ્રહ્મના સાચા અનુભવને વિજ્ઞાન નામ અપાયું છે. ચોપડીઓના અભ્યાસમાંથી એકઠી કરેલી માહિતીઓના ભંડોળ જેવું તે જ્ઞાન નથી, પણ તે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે. કોઈ પણ શાખાના ભણતરના અભ્યાસનું અંતિમ પરિણામ તે બધા અભ્યાસના ફળને પણ કેટલીક વાર વિજ્ઞાન તરીકે પણ ઉલ્લેખ કરાય છે. પરંતુ બ્રહ્મનું અજોડ જ્ઞાન જુદા જુદા નામોથી જાણીતું છે, જેવા કે જ્ઞાન, વિજ્ઞાન, પ્રજ્ઞાન, સર્વોત્કૃષ્ટ જ્ઞાન, ચિત્ત એટલે પૂર્ણ જ્ઞાન, ચૈતન્ય વગેરે. ચૈતન્ય એટલે શુદ્ધ ચેતના. તેનાથી ઉલટું અચેતન અથવા જડ સુસ્ત છે. આત્મજ્ઞાન દરેક વસ્તુને ચેતનવંતી અને ગતિશીલ કરે છે. બ્રહ્મ શાશ્વત ચેતનવંતુ નિત્ય ચૈતન્ય છે. જ્ઞાનીને એવું લાગશે કે દરેકમાં રહેલો આત્મા તેનો પોતાનો જ આત્મા છે. તેને આનંદ થશે કે તે આ બધું પોતે જ છે. માણસ અને માણસ વચ્ચે તેને કોઈ તફાવત દેખાશે નહીં, કારણ તે માત્ર એકતા અનુભવશે, ભિન્નતા નહીં. રંગ, જાતિ અને પંથના ભૌતિક તફાવતો માત્ર શરીરને વળગેલા છે. આ બધી બાહ્ય શરીરની નિશાનીઓ છે. આત્મા તો નિષ્કાલ છે, એટલે એમ કહેવાનું કે તેના કોઈ ભાગ કે અંશ નથી. તે નિર્મળ, નિર્દોષ, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર્ય આની એને કોઈ અસર થતી નથી. તે નિષ્ક્રિય પ્રવૃત્તિ રહિત છે. આ બધા રૂપાંતરો પ્રકૃતિમાં આવે છે અથવા તેમાં રૂપાંતર થયું છે તેવી છાપ ઊભી કરે છે. પરંતુ પુરુષ તો નિત્ય સાક્ષી, નિત્ય અક્રિય, વિકાર રહિત છે. આ સત્ય છે, તેને વિશે તમે શું કહી શકો? માત્ર આ જે ભૂત, વર્તમાન અને ભવિષ્યમાં ટકેલું છે, જેને આદિ કે અંત નથી, જે અચળ અથવા અપરિવર્તનશીલ છે, તેનું સતત એકધારું રૂપ છે, એક સરખો અનુભવ કરાવવાના ગુણવાળો છે. સારું, આપણે શરીરો, ઇન્દ્રિયો, મન, પ્રાણ, શક્તિ અને એવા બધાનો વિચાર કરીએ, તેઓ ચલિત થાય અને પરિવર્તન પામે છે. તેમની શરૂઆત અને અંત આવે છે. તેઓ જડ છે, તેમને ત્રણ ગુણો તમસ, રજસ અને સત્વ છે. તેઓ પાયાના અસ્તિત્વ વિનાના છે. તેઓ અસ્તિત્વનો ભ્રમ પેદા કરે છે. તેમનું માત્ર વ્યવહારિક મૂલ્ય છે, તેમનું કોઈ પારમાર્થિક મૂલ્ય નથી. તેઓ ઉછીના તેજથી પ્રકાશે છે. સંપૂર્ણ સત્ય સમય અને સ્થળની પહોંચથી પર છે. તે અપરિમિત છે એટલે અવિભાજ્ય છે. તેને શરૂઆત નથી, તે હંમેશ છે અને તેનું કાયમ અસ્તિત્વ છે. તે આધાર છે, મૂળ પાયાનું તે સ્વયં સિદ્ધ છે. તેને જાણવું, તેનો અનુભવ કરવો તે જ્ઞાન છે. તે અનિર્દેશનીય છે, એટલે કે તે આવું છે કે તે તેવું છે તેમ સ્પષ્ટ નિશાની આપી ન શકાય અને તેને કેટલાક ગુણોથી સમજાવી નહીં શકાય। જે વસ્તુ મન અને બુદ્ધિથી પાર અને તેની પહોંચની બહાર છે તેને માત્ર શબ્દો દ્વારા કઈ રીતે વર્ણવી શકાય। તે અદ્રશ્ય પણ કહેવાય છે, આંખથી અદ્રશ્ય। દ્રષ્ટિ સંબંધી ઉપકરણોમાં પરિવર્તન આવે છે અને તેની શક્તિમાં મર્યાદા છે। કોઈ પણ ભૌતિક અને સ્થૂળ વસ્તુથી બ્રહ્મ કદાપી સમજી શકાય નહીં। બ્રહ્મ દ્વારા જ આંખ જોઈ શકે છે તો પછી કઈ રીતે આંખ બ્રહ્મને જોઈ શકે। સમય, સ્થળ અને કારણની મર્યાદાથી મન બંધાયેલું છે તો પછી કઈ રીતે પરમાત્મા આ બધાથી સર્વોપરી છે અને તે બધાની અસરથી મુક્ત છે તેમનાથી મર્યાદિત કરી શકાય। અમળ, વિમળ, નિર્મળ શબ્દો પરમાત્માને માટે વપરાય છે, તે સમાન અર્થ સૂચવે છે। આ અમળ અશુદ્ધિની ગેરહાજરી સૂચવે છે, નિર્મળ અશુદ્ધિ વિનાનું અને વિમળ બધી અશુદ્ધિઓનો કાયમી નાશ। તે જ પ્રમાણે અચિંત્ય કલ્પના કરી ન શકાય તેવું, અવ્યવહાર્ય કોઈ પણ પ્રવૃત્તિ વિનાનું, પ્રવૃત્તિ અથવા કાર્ય લઈએ ત્યારે બીજાનું અથવા બીજાવાનું અસ્તિત્વનો અર્થ સૂચવે। વસ્તુસ્થિતિ જોતા તે તો અજોડ છે અને તેથી તે બીજા તરફ જવા કે તેનાથી દૂર જવા માટે અજ્ઞાત છે। આ શબ્દો બ્રહ્મને લાગુ પડે છે। એ જાણી લો કે જગત એ વિરાટ પુરુષનું સ્વરૂપ છે, માયા એ પરમાત્માની ઉપર રૂપનો આરોપ કર્યો છે, બ્રહ્મ અંતર્યામી આંતરિક શક્તિ છે, તે બન્યું છે અથવા આ બધું બનેલું છે તેવું દેખાય છે। નિર્ગુણ પાસામાં તે આદિકારણ હિરણ્યગર્ભ છે જેનું પ્રગટીકરણ સર્જન છે। જગતના રહસ્ય અને તેની ઉત્પત્તિ અને તેનું અસ્તિત્વ જાણવું તે જ્ઞાન છે। ઘણા લોકો એવો વાદ કરે છે કે જ્ઞાન એ બ્રહ્મના ગુણોમાંનો એક ગુણ છે, એ બ્રહ્મના સ્વભાવ વાળું છે, બ્રહ્મનું લક્ષણ છે વગેરે। પરંતુ આવા અભિપ્રાયો ખરા અનુભવના, ખરા જ્ઞાન પ્રાપ્તિના અભાવમાં માત્ર ઉત્પન્ન થાય છે। જ્યારે સાક્ષાત અનુભવ નથી હોતો ત્યારે વાદ વિવાદ અને ચર્ચાઓ વધતા જાય છે। સત્યનો સાક્ષાત્કાર એ વ્યક્તિગત છે, પોતાની જાતના પ્રગટીકરણ ઉપર જ આધાર રાખે છે। હું જાહેર કરું છું કે જ્ઞાન બ્રહ્મ છે, નહીં કે લક્ષણ, ગુણ કે ખાસિયત। વેદો અને શાસ્ત્રો એવું જાહેર કરે છે, બ્રહ્મ એ સત્ય, જ્ઞાન અને અનંત છે। બ્રહ્મને આ અને બીજા ગુણો છે એવું નથી। જ્યારે બ્રહ્મ જણાઈ જાય છે ત્યારે જાણનાર, જાણેલું અને જ્ઞાન બધું એક થઈ જાય છે। ખરેખર બ્રહ્મ આવું અને તેવું એમ વર્ણવી નહીં શકાય, એ કારણથી તેનો ઉચિત નિર્દેશ સત તરીકે કરાયો છે, તે છે। જ્ઞાન પણ માત્ર સત, ન વધુ ન ઓછું। ક્ષતિઓ વિજ્ઞાન ઘન શબ્દ બ્રહ્મને સૂચવવા માટે વાપરે, શ્રુતિઓ વિજ્ઞાન ઘન શબ્દ બ્રહ્મને સૂચવવા માટે વાપરે છે તેમ નથી, એ શબ્દનો અર્થ સરવાળે વિજ્ઞાન થાય છે। અંગ્રેજીમાં જ્ઞાનને દર્શાવવા માટેનો અક્ષર જ્ઞ છે। માત્ર જેવો શ્રુતિ અને શાસ્ત્રોથી અણજાણ છે તેવો જ ખાતરીપૂર્વક કહે છે કે જ્ઞાન અને બ્રહ્મ અલગ છે, જ્ણાન બ્રહ્મ છે, જુદાપણું અશક્ય છે। ભેદને માની લેવો તે અજ્ઞાનની નિશાની છે। બધું જ જ્ઞાન જે ત્રણ ગુણોથી મર્યાદિત થયું છે તે અજ્ઞાન, ખોટું જ્ઞાન છે, તે અલૌકિક જ્ઞાન નથી। જે તામસિક, રાજસિક તેમજ સાત્વિક હેતુઓના આવેગો અને ગુણોથી પણ પરનું અને ઊંચું છે તો પછી કઈ રીતે આવી મર્યાદિત માહિતી જ્ઞાન હોઈ શકે। અલૌકિકનું જ્ઞાન પણ અલૌકિક થવું જોઈએ, તેના સમપ્રમાણમાં અને સમાન અંશે। એમ કહેવાય કે બ્રહ્મને આકાર છે જ્યારે જ્ઞાન આકાર રહિત છે, પરંતુ શબ્દના સાચા અર્થમાં બંને નિરાકાર છે। બ્રહ્મનું દેખીતું રૂપ અવિદ્યા કે અજ્ઞાનનું પરિણામ છે। બ્રહ્મને રૂપ અપાય છે, માત્ર શરીરમાં રહેલા જીવમાં તે વસે છે ત્યાં સુધી તેનો ઉપયોગ કરવા માટે છે। સંપૂર્ણને મર્યાદિતની કક્ષા ઉપર નીચે ઉતારાય છે, કારણ આત્મા પણ શરીરમાં મર્યાદિત થયો છે। આ મનુષ્યના જીવનકાળ દરમિયાન જ આત્માની મર્યાદિત અવસ્થા છે, તે ન જાણવું તે પ્રાણીની જડતા સુધી નીચે જવા જેવું છે। જ્ઞાન એ બધા અનિષ્ટો, મુશ્કેલીઓ અને કષ્ટોની જડીબુટ્ટી છે। આ રીતે વેદોએ તેનું વર્ણન કર્યું છે। આ જ્ઞાન મેળવવા માટે ઘણા માર્ગો છે, તેમાં મુખ્ય ભક્તિ માર્ગ, ઈશ્વર તરફ વાળેલો પ્રેમ એ છે। જે માર્ગને વિશિષ્ટ નારદ, વ્યાસ, જયદેવ, ગૌરાંગ અને બીજા મહાન સંતોએ અપનાવ્યો હતો। જેમ દીવામાં તેલ જ્યોત માટે છે, તેમ ભક્તિ એ જ્ઞાનની જ્યોત માટે છે। જ્ઞાનના આનંદનું સ્વર્ગીય વૃક્ષ ભક્તિના તાજગી ભર્યા પાણીથી પોષાય છે। આને બરોબર સમજો। આ કારણસર કૃષ્ણ જે પ્રેમ મૂર્તિ, વિશ્વપ્રેમ હતા અને જેવો દયાના ગુણથી નિતરતા હતા, એમણે ગીતામાં જાહેર કર્યું છે, હું ભક્તિના સાધન દ્વારા જણાવું છું, ભક્ત્યા મામ અભિજાનાતિ। શા માટે આ જાહેરાત કરી? કારણ ભક્તિના માર્ગમાં કોઈ વિઘ્નો નથી। જુવાન અને વૃદ્ધ, ઊંચા અને નીચા, પુરુષ અને સ્ત્રી, બધાને તે માર્ગે જવાનો અધિકાર છે। લોકોમાં કોને તાત્કાલિક દવા લેવાની જરૂર છે? જેઓ ખરાબ રીતે માંદા છે તેમને, શું તેમ નથી? તે જ પ્રમાણે જેઓ અજ્ઞાનના અંધકારમાં ફાંફા મારી રહ્યા છે, તેને સૌથી પહેલો જ્ઞાનનો ઉપદેશ અને તેની પ્રાપ્તિની સાધનાનો અધિકાર છે। જેમને ભૂખ નથી તેમને શા માટે ખવડાવાય છે? જે માંદા નથી તેમને શા માટે દવા આપો છો? ખોટું જ્ઞાન છે તેમાંથી મુક્ત કરવા માટેની, તેમજ ગેરસમજના ધુમ્મસમાં ના અજ્ઞાનને દૂર કરવાની દવા બ્રહ્મ અથવા જ્ઞાન છે। તે સત્યને ઢાંકી દેતા કચરાને બાળી નાખશે। દરેક જણ, પછી તેનો ગમે તે મોભો, વર્ગ અને જાતિ હોય, તે જ્ઞાનને મેળવી શકે છે। જો એમ કહે કે સ્ત્રીઓને તેનો અધિકાર નથી, તો પછી શા માટે એમ ઉલ્લેખ કરાયો છે કે શિવે પાર્વતીને વેદાંત શીખવ્યું, અથવા કપિલાચાર્ય જેવા મહાન યોગીએ સાંખ્યશાસ્ત્ર તેની માતા દેવહૂતિને શીખવી, અથવા કઈ રીતે મહાન ઋષિ યાજ્ઞવલ્કે બૃહદારણ્યક ઉપનિષદમાં ઉલ્લેખ કરાયેલ વેદાંત શાસ્ત્રના સારને તેમના પત્ની મૈત્રેયીને આપ્યો હતો? ઉપનિષદો ખોટા હોય જ ન શકે। શાસ્ત્રો જેમાં આ બધા તત્વોનો ઉલ્લેખ કરાયેલો છે, તે માત્ર સત્ય કહે છે। સંત માતંગ મહાન તપસ્વી હતા, તેમાં કોઈ શંકા નથી। તેમણે બ્રહ્મના ગૂઢ રહસ્યોનો ઉપદેશ સ્ત્રી સબરીને શીખવ્યો, તેવું રામાયણ સ્પષ્ટ જાહેર કરે છે ને? તે કથન જૂઠું છે? આ યુગની પોતાની જ વાત કરીએ, સુરેશ્વરાચાર્યની વિદ્વાન પત્નીને બ્રહ્મ તત્વની ચર્ચામાં શંકરાચાર્યનો સામનો કરેલો, તેની કોને ખબર નથી? તેથી જ્ઞાનના માર્ગને અનુસરવાનો મુખ્ય અધિકાર માત્ર સાધના, તપ, જેમાં વ્યક્તિ પ્રવૃત્ત છે, તે સિવાયની વર્ણ, પંથ કે જાતિની બિનજરૂરી ગણતરીઓની કોઈ ગણના નથી। બીજી બધી વસ્તુઓને બાજુ પર મૂકી દઈ વ્યક્તિએ તે સાધના અને તપ ઉપર એકાગ્ર થવાનું છે। ઈશ્વર બધાને માટે સુગમ અને ઉપલબ્ધ છે, તે સંપૂર્ણ દયાળુ છે। જ્ઞાનને મેળવવાનો અધિકાર નથી તેમ કહેવાની સત્તા માત્ર ઈશ્વર સિવાય બીજા કોઈને નથી। જો તમે થોડો ઊંડાણથી વિચાર કરશો, તો તમે અનુભવી શકશો કે ઈશ્વર કોઈને પણ તેમને પહોંચવાની તકનો ઇનકાર નહીં કરે। તે જ અગ્નિના તણખલાઓને અથવા તે જ દરિયાના બિંદુઓને કઈ રીતે જ્યોત અથવા દરિયો તેમના આશ્રયનો ઇનકાર કરી શકે? ઈશ્વર અમાન્ય કે અસ્વીકાર પણ નહીં કરે। ચાર દીકરાનો બાપ તેના એક દીકરાને એમ નહીં કહી શકે કે તને મિલકતમાં કોઈ ભાગ નથી, તે ન્યાયી કે યોગ્ય નથી। ઈશ્વર જે દયાથી સંપૂર્ણ ભરેલા છે અને જેનામાં પૂર્વગ્રહ કે પક્ષપાતના ઈશારાનો અંશ પણ નથી, તો પછી તેમને વિશે શું કહી શકશો? તેમના ઉપર પક્ષપાતનું આરોપણ કરવું તે પવિત્ર વસ્તુનો અનાદર કરવાના પાપ કરવા સમાન છે। બ્રહ્મ વિદ્યાને માટે કોણ અધિકારી છે અને કોને તે અધિકાર નથી, તે પ્રશ્નની બાબતમાં કૃષ્ણએ ગીતામાં કહ્યું છે, મને કોઈ માનીતું નથી અથવા મને કોઈ ગમતું નથી તેવું પણ નથી। કોઈ પણ જ્ઞાતિ હોઈ શકે, પછી તે વ્યક્તિ સ્ત્રી કે પુરુષ હોય, જે કોઈ મારી શ્રદ્ધા અને ભક્તિથી પૂજા કરશે તે મને પહોંચશે, કોઈ પણ વસ્તુ તેને આડી આવી શકશે નહીં, હું પણ આવાના હૃદયમાં પ્રગટ થઈશ। તેથી શું ગીતા અર્થવિહીન છે? ના, ગીતા અગાધ સત્ય કહે છે. આજે બીજી પણ એક ખોટી માન્યતા પ્રચલિત છે, બ્રહ્મ સાક્ષાત્કાર માટેની સાધનાના અધિકારી બનવા માટે જપ અને ધ્યાનની જેમ વ્યક્તિએ પરંપરાગત રૂઢિ પ્રમાણે નિત્ય અનુષ્ઠાનનું કડક રીતે પાલન કરવું જોઈએ અને તે રીતે શુદ્ધતા મેળવવી, હું તે સાથે સંમત નથી. કારણ, દવા માત્ર પથારી વશને માટે આવશ્યક છે. નિશ્ચિત સમયની દવા લીધા વિના તેઓ કઈ રીતે તંદુરસ્ત અને ઉત્સાહી બની શકે? એમ કહેવું કે વ્યક્તિ ઈશ્વરના માર્ગ ઉપર ચાલવાનું શરૂ કરે તે પહેલા તે પવિત્ર અને સારી હોવી જોઈએ તથા સારા વર્તનના નિયમોને પાળતી હોવી જોઈએ. એટલે એમ કહીએ કે ઔષધના ઉપચારને મેળવવા માટે તે રોગમુક્ત હોવી જોઈએ. આ અજુક્તું છે. પવિત્રતા, સદગુણ વગેરે ઈશ્વર તરફની મુસાફરીના પરિણામ છે. તેના ઉપર શરૂઆત કરવાને માટે તે આવશ્યક છે એમ તેનો આગ્રહ ન કરી શકાય. ઔષધ અંદર જતા ધીમે ધીમે તંદુરસ્તી અને ઉત્સાહ પ્રેરશે. ઔષધ લખી આપતા પહેલા તે શરૂ કરતા પહેલા તંદુરસ્તી અને ઉત્સાહ માટેનો આગ્રહ રાખી ન શકાય. આ સ્પષ્ટ સત્યને ઘણા લોકો અવગણે છે. ખરેખર આ એક ગંભીર વ્યાધિ છે. જેઓ બધા અજ્ઞાનના વ્યાધિથી, ભવરોગથી પીડાઈ રહ્યા છે તેમણે આ રોગના ઉપચારને લગતા પુસ્તકો જેવા કે મહાન વડીલોના આધ્યાત્મિક ક્ષેત્રમાં કોશિશના અનુભવોને વર્ણવતા પુસ્તકોને વાંચી તે ઉપર મનન કરવું જોઈએ. માત્ર ત્યાર પછી જ તેઓ સાચી પરિસ્થિતિને સમજી શકશે. ત્યાં એક બીજી પણ સફળતાની ચાવી છે, તેને પણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. દરેક ઉપચારના સમયગાળા દરમિયાન જે નિયમો અને પ્રતિબંધનો ખોરાક, પ્રવૃત્તિ, ટેવ અને વર્તાવ વિશે સૂચવેલા છે તેમને અવગણવા નહીં જોઈએ અથવા હળવાશથી ન લેવા જોઈએ. ખરેખર ડાક્ટરની સલાહ જો આ વસ્તુ ઉપર કડક રીતે અનુસરવામાં ન આવે તો ગમે તેટલી મોંઘી અથવા આધુનિક અથવા ઉત્તમ અને અસરકારક દવા પણ અસમર્થ બની જશે. જે વ્યક્તિઓ રોગની દવાના ઉપચારો, પ્રતિબંધો, મર્યાદાઓ અને બધામાંથી પસાર થઈ સફળતાની માંદગીના ઓરડામાંથી બહાર સુખી અને આનંદિત થઈ આવે છે તેઓ બધા વર્ણના અને ઉંમરના અને બંને જાતિના છે. વશિષ્ઠ ગણિકાના પુત્ર હતા, નારદની માતા ધોબણ હતી, વાલ્મીકિ ભીલ જાતિના હતા, વિશ્વામિત્ર ક્ષત્રિય હતા, મતંગ દલિત વર્ગના સભ્ય હતા. નિષ્કર્ષ એ છે કે જે ફક્ત મહત્વનું છે તે એ કે ઈશ્વર ઉપર સતત એક ધ્યાન રહેવું, નહીં કે વર્ણ કે પંથના સિક્કાઓ. કંઈ પણ ઊંચું કે નીચું નથી, તે એકતા ભાવની પ્રાપ્તિ તે જ્ઞાન છે. બ્રહ્મ સાચું દિવ્ય તત્વ છે. સાકરની ઢીંગલીને માથું, ગરદન, હાથ અને અવયવો હોય છે, પરંતુ દરેક ભાગ બીજા ભાગ જેટલો જ મધુર હોય છે. માથાથી પગ સુધી એક ધારી સરખી મીઠાશ હોય છે. ત્યાં બે પ્રકારની મીઠાશ હોઈ શકે નહીં. તેથી એમ કહેવાયું છે કે દ્વૈત નહીં પણ અદ્વૈત. જેઓ ઈશ્વરના મોંમાંથી ઉત્પન્ન થયા અને જેઓ તેમના પગમાંથી ઉત્પન્ન થયા તે બંને તેમના પુત્રો છે. આ સત્યનો સાક્ષાત્કાર કરવો તે જ્ઞાનની નિશાની છે. ઘણા વૃક્ષો છે જેમાં ફણસનું વૃક્ષ છે, જેને મૂળથી માંડી સૌથી ઉપરની ડાળી ઉપર પણ ફળ બેસે છે. સૌથી નીચે જમીનની પાસેના ફળના અને સૌથી ઊંચી ડાળી ઉપરના ફળમાં તફાવત હોય છે. તેઓ બધા જ સરખા છે, ખરું ને? કે તેમનો સ્વાદ જુદા જુદા ફળો જેવો હોય છે? જરૂર ફળોમાં કેટલાક કુમળા હોય, કેટલાક કાચા હોય, કેટલાક થોડા પાકેલા અને થોડા પૂરા પકવ હોય છે. આ બધાના સ્વાદમાં તફાવત છે, પણ તે સ્વાભાવિક હોય છે. પરંતુ કદાપી તમે નીચે તળિયાના ભાગના ફળમાં કડવાશ અને સૌથી ઉપરના ભાગમાં મીઠાશ અથવા વચ્ચેના ભાગમાં ખટાશ એવું શોધી નહીં શકો. કુમળી, કાચી અને પાકી આ ત્રણ અવસ્થા છે અથવા ત્રણ લક્ષણો છે. તે જ પ્રમાણે ચાર જાતિઓ, ચાર લક્ષણો, ગુણો છે. તેમની પ્રકૃતિ અને તેમની પ્રવૃત્તિ પ્રમાણે ચાર જ્ઞાતિ ઠરાવાય છે. એક જ વૃક્ષો ઉપરના ફળોની જેમ કેટલાક કુમળા, કેટલાક લીલા, કેટલાક પાકા મનુષ્ય પણ ચાર વિભાગના ગણાયા છે. તેમના વિકાસની અવસ્થા પ્રમાણે જેનું માપ તેની પ્રવૃત્તિ અને ચારિત્ર્ય ઉપરથી નક્કી કરાય છે. જેઓના વિચાર અને આચારમાં સાત્વિક ગુણ પ્રબળ હોય તેમનો બ્રાહ્મણ તરીકેનો વિભાગ પડાયો. જેઓ બ્રહ્મ તરફના માર્ગ ઉપર પ્રગતિ કરી રહ્યા છે, જેઓમાં રજોગુણ પ્રબળ હોય છે, તેમને ક્ષત્રિય તરીકે સંબોધન કરાયા. આ રીતે
અંદર વસેલા આત્માની તરફ મનને નમન કરો. આ રીતે વ્યક્તિ સવિકલ્પ સમાધિમાંથી વિકલ્પ સમાધિ તરફ પ્રગતિ કરી શકે. એટલે એમ કહેવાનું કે ભેદને અભેદમાં વિલીન કરો. કોઈ પણ નિશાની વિના ભ્રમ અદૃશ્ય થવો જ જોઈએ, ત્યાર પછી જ વ્યક્તિ અભેદમાં વિલીન થઈ શકે. ત્યાં કોઈ ભેદ, તે બ્રહ્મ અને માત્ર બ્રહ્મ જ છે. અવિદ્યા, કામના વગેરેના બધા બંધનો તૂટી જશે અને વ્યક્તિ સાચી રીતે પૂરેપૂરી સ્વતંત્ર એટલે કે દરેક રીતે મુક્ત થાય છે. સાપ તેની કાંચળી ઉતારી નાખે પછી તેને તેની સાથે કોઈ લેવા દેવા રહેતી નથી. તે પ્રકારની અનાસક્તિનું વલણ વિકસાવ. શરીરના મોહમાંથી ઉઘરી જાઓ. નબળાઓ આ સત્યને કદી ગ્રહણ કરી ન શકશે. આત્મા અને તેની મહાનતા ઉપર સતત ધ્યાનથી વ્યક્તિ જગત અને તેના વ્યવહારના બંધનોમાંથી બહાર નીકળી શકશે. સાધક જે ઉત્સાહી છે તેણે પોતાનું બધું જ ધ્યાન અને પ્રયત્નો આ સંવેદનશીલ જગત તરફ વિમુખ કરી અને શાશ્વત બ્રહ્મ ઉપર સ્થિર કરવું જોઈએ. માણસ આકસ્મિક આનંદ અને ક્ષણિક સુખમાં આળોટવા માટે જ જાગૃત થયો નથી, તેમ માનવું તે તો ગાંડપણ છે. પોતાની જાતને હું સાથે એકરૂપ કરવી અને મારું સાથે આસક્ત થતા જવું તે દુઃખ અને અજ્ઞાનનું મૂળ કારણ છે. જ્યાં અહંકાર નથી હોતો ત્યાં બાહ્ય જગતની કોઈ જાણકારી રહેતી નથી. જ્યારે બાહ્ય જગતનું જ્ઞાન રહેતું નથી તો પછી અહંકાર ટકી શકતો નથી. તેથી ડાયો કે જ્ઞાની માણસ પોતાની જાતને જગત સાથે એકરૂપ નહીં કરી અને ઈશ્વરના પ્રતિનિધિ તરીકે કાયમ વર્તે છે, જગતમાં રહીને પણ તેનો નહીં.